તારીખ 28/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 250 અને 255 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 725.
ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક ત્રણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વદશામાં ભક્તિમય જ રહેવું. સુભાગભાઈને ઇરાદાપૂર્વક લખ્યું છે કે તમને ઈશ્વર ભક્તિ પ્રિય છે, તો એ ભક્તિ તમારી પૂરી ભક્તિ યથાર્થ ભક્તિ ક્યારે કહેવાય? કે એક તણખલું પણ ભગવાન પ્રત્યે માગવાનો ભાવ ન રહે ત્યારે બરાબર યથાર્થ ભક્તિ કહેવાય. શું એનો અર્થ થાય છે? કે જે જીવના પરિણામ ભક્તિ બાજુએ ઝૂકે છે, એને સંસારની ના પદાર્થોની ઈચ્છાઓ ઉદાસીનતામાં એવી આવી જાય છે, ઈચ્છાઓ નથી થતી. આ જોઈએ ને તે જોઈએ ને, આમ થાય તો ઠીક ને આમ થાય તો ઠીક ને, કેમ કે સર્વ દશામાં ભક્તિમય જ રહેવાનું હોય છે ને, એટલે બીજા પરિણામ ચાલતા નથી. ઉદય આવે પણ નિરસ રહીએ, ઉદય આવે પણ નિરસ. આનું નામ યથાર્થ ભક્તિ. ભક્તિને અને વૈરાગ્યને ઉદાસીનતાને અવિના ભાવે સંબંધ છે. જેમ જ્ઞાન અને વૈરાગ્યને સંબંધ છે, એમ ભક્તિને અને વૈરાગ્યને સંબંધ છે. ત્રણેયનું કોર્ડિનેશન જ છે, ત્રણેયને મેળ જ છે. જ્ઞાન હોય ને ભક્તિ હોય, ભક્તિ હોય ને જ્ઞાન હોય, ભક્તિ હોય ને ઉદાસીનતા હોય, જ્ઞાન હોય ને ઉદાસીનતા. એમ જ હોય, બીજી રીતે ન હોય. શું કેમ કે પરિણામ ઝૂકી ગયા ને એક બાજુ, તો બીજી બાજુ કેવી રીતે ઝૂકે? વિરુદ્ધ બાજુ. આંગળી વળેલી હોય તો સીધી ક્યાંથી હોય? સીધી હોય તો વળેલી ક્યાંથી હોય? દશા તો એક આ બી દશા છે ને, વળેલી દશા છે, સીધી તે દશા છે. એમ ભક્તિ છે એક ઝુકાવ છે, એ ઝૂકવું જ એટલું બધું ભક્તિમાં થઈ જાય છે કે બીજી બાજુ ઉદાસીનતા આવે છે. હવે બીજી બાજુની ઉદાસીનતા નથી અને ઇધર ઉધરના પરિણામ આપણને થાય છે, એનો અર્થ શું? આપણને ભક્તિ નથી. ઠીક, ભક્તિ નથી એમ બતાવે છે, અને ભક્તિ નથી તો જ્ઞાન નથી, નહીતર તો જ્ઞાનમાં ભ્રમ થાય એવું છે. કે આપણે સમજીએ છીએ, આપણે જાણીએ છીએ, આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આપણે શાસ્ત્ર વાંચીએ છીએ, આપણે પ્રવચન સાંભળીએ છીએ, આપણે ઘણું જાણીએ છીએ, બધા જ્ઞાનનો તો ભ્રમ થાય એવું છે. ત્યારે ભક્તિમાં ભ્રમ થાય એવું નથી. ભક્તિ તો એકદમ તેમય દશા રહીએ, ભક્તિમય દશા રહીએ, સર્વ દશામાં એટલે સર્વ ઉદયમાં ભક્તિમય દશા રહીએ, અને ભક્તિમય દશા રહીએ એટલે ઉદાસીનતા સહજ છે, અને ભક્તિ જ્ઞાનપૂર્વક ઊભી થાય છે. જ્ઞાન સિવાય ભક્તિ ઊભી થાય, ભલે એટલું જ્ઞાન હોય કે આ મારા આત્મકલ્યાણનું કારણ છે. એટલું જ્ઞાન પૂરતું છે, કોઈ વિશેષ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી. આ મારા આત્મકલ્યાણનું કારણ છે, માટે એના પ્રત્યે મારી ભક્તિ બસ. એટલું જ્ઞાન પૂરતું છે, એ જ્ઞાન ભક્તિ લાવે ને ઉદાસીનતા લાવે અને નિર્મળતા લાવે, દર્શન મોને મારે. એક તો બહુ સારી કુદરતી યોગ્યતા છે કે એનો આત્મા માર્ગને સમીપના પરિણામોમાં વર્તે છે, ને ત્રણ્યમતમાં એ માર્ગ અનુસારી છે. પણ એ કેવી એના આત્માની અંદરની અંદરથી, આત્મા જ અંદરથી પરિણામ કરે છે એવા, એ માર્ગની સમીપ જઈ રહ્યો છે, માર્ગની સમીપ વર્તી રહ્યો છે. એ ઈશ્વર કરતા પણ હોય તો એને ગ્રહિત મિથ્યાત્વ એટલું મોટો દોષ એના માટેનો નથી. માર્ગાનુસારીપણાનો ગુણ એટલો મોટો છે કે એને ઈશ્વર કર્તૃત્વ આદિનો જે ગ્રહિત મિથ્યાત્વનો દોષ છે એ નાનો છે એની પાસે. ગુણ દોષની તુલના કરવી એ એક હિત અહિતની સૂઝનો વિષય છે. શેનો? હિત અહિતની સૂઝનો વિષય છે. કયા ગુણને મોટો ગણાય, કયા ગુણને નાનો ગણાય, ક્યારે કયા ગુણને મોટો ગણાય, ક્યારે કયા ગુણને નાનો ગણાય, બહુ સૂઝનો વિષય છે. અને એમાં બુદ્ધિવાળા બધા ખાનખાના ભૂલ ખાય છે. એનો આત્મામાંથી, એનો આત્મા જ બોલે છે, એનો આત્મા જ બોલે છે. જ્યાં લગી આત્મા તત્વચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, એનો આત્મા બોલે છે. તો એને આત્માનું તત્વ પ્રકાશ્યું, એનો નિષેધ કેમ કરે? તો આત્માનો નિષેધ થઈ ગયો એમ વાત થઈ. એ બહુ મોટી વાત છે. અન્ય મતમાં હોવા છતાં પણ જો એનો આત્મા આવી રીતે પોકાર કરતો હોય તો એ બહુ મોટી વાત છે, નાની સુની વાત નથી. કેમ કે એ વાત તો જૈન મતમાં આવેલા વાળાને દુર્લભ છે. જૈન મતમાં આવ્યા પછી જે વાતની દુર્લભતા છે એ વાત જૈન મતમાં આવ્યા સિવાય જો કોઈ કરતું હોય તો એને બહુ મોટી કિંમત આપવી જોઈએ, એને બહુ મોટી કિંમત ગણવી જોઈએ કે નહીં, એવી વાત છે. તમને તો ચોખ્ખી વાત મળે છે, હવે તમને એ વાત આત્મામાંથી ઉગતી નથી, અને એને વાત મળ્યા વિના આત્મામાંથી ઉગી તો કેવું કેવડી મોટી વાત કહેવાય એમ છે. એવી રીતે એને એને ગણતરીમાં લેવાય છે, અને એવી રીતે એનું મહત્વ અપાય છે. 187માં કેવું લખ્યું, અમને તો એને ચરણ સેવા કરવાનું મન થાય છે, એવું લખ્યું છે. નાની થઈને કેટલું બધું મહત્વ આપ્યું છે. તો આખી પોતાને જે ખ્યાલ આવવો જોઈએ એ વિષયમાં, પોતાને હિત અહિત કેવી રીતે સધાય છે એવો ખ્યાલ આવે તો જ ખબર પડે. સૂઝ છે ને એક સ્વતંત્ર વસ્તુ છે, એ શીખવાની ચીજ નથી. હિત હિત ની સૂઝ અંદર થી આવવી એ કોઈ શીખવાની ચીજ નથી. હે, એ પોતે પોતાને હિત બાજુનો પ્રયત્ન હોય, હિત બાજુની પોતાના પરિણામને ખબર પડતી હોય તો જ બીજાના પરિણામની ખબર પડે, એને એના ગુણદોષને એ વજન આપે ના આપે. પોતાનું અંદર ચાલતું હોય એના પ્રમાણમાં એ ચાલે છે, એવી વાત છે. જ્ઞાની પુરુષ ને ઓળખ્યા, એને પોતાને પણ ભાવના વર્તે છે અને જાગૃતિ આવી છે વધારામાં, એ તો ઘણો સમીપ છે. આ તો ભક્તિનું મથાળું બાંધ્યું છે ને, કે ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે. શું ત્યારે તમારી ભક્તિ પૂરી ગણીએ કે તમે એક તણખલું પણ ન માગો, અથવા તમને ભક્તિ બધા ઉદયમાં ભક્તિ જ રહ્યા કરતી હોય, માગવાનો તમારો વિકલ્પ ઉઠે જ નહીં. મારી અનુકૂળતા આમ, મારી અનુકૂળતા આમ, અનુકૂળતા ઉપર ધ્યાન જ ન જાય, અનુકૂળતા ઉપર ધ્યાન ન જાય એટલે પ્રતિકૂળતા ઉપર ન જાય, તો જાય તો બેનું સાથે જ થાય, ન જાય તો બેનું સાથે જ ન જાય. અનુકૂળતા પ્રતિકૂળતાને ગૌણ કરી નાખે તો વિતરાગતામાં એ જ છે ને, બીજું શું છે? વિતરાગતામાં અનુકૂળતા પ્રતિકૂળતા દેખાતી નથી ને, ને માત્ર દેખાય છે. અને ભક્તિને આડે એમ થતું નથી, વાત તો પેરેલલ થઈ કે ન થઈ, અનુકૂળતા પ્રતિકૂળતાને ગૌણ કરવાની પેરેલલ વાત થઈ કે ન થઈ. હા, એ તો પછી એક ભક્તિ આ બાજુ વળે છે, એનું એક ભક્તિની ડિગ્રી વધે ત્યારે બધું ગૌણ કરે છે, બધું ગૌણ કરે છે, એક આલંબનનો વિષય થઈ જાય છે, એટલે પરિણામનો આલંબન ગૌણ થાય છે. ગઈકાલે એક પત્તું અને આજે એક પત્ર એ કેશવલાલ તરફથી મળ્યો, એક દિવસે બે. હા, મળે તો ઠીક, પત્ર આવે તો ઠીક, પત્ર મળે તો ઠીક. ઠીક, ફરી તમારા પત્રો આવા નવા પત્રો આવ્યા કરે એવી આતુરતા વધી પાછી અમારે જ્ઞાન દશામાં. મુમુક્ષુ કેવા, સુભાગભાઈ કેવા મુમુક્ષુ હશે, કે કૃપાળુ દેવ જેવાની આ હાલત થાય, મુમુક્ષુ કેવા. હે, વ્યવહાર ચિંતાથી અકળામણ આવતા અસત્સંગના વિયોગથી કોઈ પ્રકારે, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું, તે યોગ્ય છે. વ્યવહાર ચિંતા એમને થતી, એમાં એને આકુળતા થતી હતી, રસ નહોતો આવતો, અકળામણ થતી એટલે આકુળતા થતી હતી. એ વ્યવહાર ચિંતાના જે પરિણામો છે ઉદયને અનુસરીને થતા, પણ એમાં આકુળતા થતી, અને સત્સંગનો વિયોગ એની પણ આકુળતા થતી. હા, કોઈ પ્રકારે શાંતિ નથી, અશાંતિ રહેતી હતી, બે કારણથી અશાંતિ રહેતી હતી એમ આપે લખ્યું, તે યોગ્ય છે, એમ જ થવું જોઈએ, બરાબર છે. તથાપિ વ્યવહાર ચિંતાની અકળામણ તો યોગ્ય નથી, પણ એ ચિંતા તો ન થવી જોઈએ, વ્યવહારની ચિંતા જ ન થવી જોઈએ, એટલે પછી એ બાજુની અકળામણને આકુળતા તો ન થાય, એ તો યોગ્ય નથી. સર્વત્ર હરિ ઈચ્છા બળવાન છે, એ દ્રઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ આપે નિસંગપણે સમજવું, એની ઈચ્છા છે એ પ્રમાણે રાખવાની. એની ઈચ્છા, એની ઈચ્છા પ્રમાણે આપણે રહેવું, એની ઈચ્છાને દ્રઢ, હરી ઈચ્છા પ્રમાણે રહેવું જોઈએ એવું દ્રઢ કરાવવા માટે અહીંયા પ્રતિકૂળતા મોકલે છે. તમારી પરીક્ષા કરવાની વાત છે શું? અને એમ નિશંક સમજવું, એમ જ સમજો, માટે જે થાય તે જોવું, અને પછી જો આપણે અકળામણ જન્મ પામે તો જોઈ લેશું, જોઈ જે થાય તે જોવો ને જોયા કરો. એટલે તમે પ્રયત્ન કરો એવી રીતે તો અકળામણ નહીં થાય, પછી જોઈ લેશું એટલે પછી અકળામણ નહીં થાય તમને. હવે સમાગમ થશે ત્યારે એ વિશે વાતચીત કરશું, અને પ્રત્યક્ષ સમાગમમાં એ વિષયમાં વધારે વાતચીત કરશું. અકળામણ રાખશો નહીં, અમે તો એ માર્ગથી તર્યા છીએ. ચોખ્ખું લખી નાખ્યું, કૃપાળુદેવને કાંઈ નાનપણથી કોઈ આર્થિક અનુકૂળતા નહોતી કાંઈ, પણ છતાંય તે અકળામણ નહીં રાખવાનો જે એમનો પુરુષાર્થ હતો એમાંથી એ તર્યા છે. અમે તો એ માર્ગથી તર્યા છે, માટે તમારે તરવું હોય તો વ્યવહાર ચિંતાની અકળામણ મૂકી દો. તમે વ્યવહાર ચિંતા જ મૂકી દો, એ ચિંતા પોતે જ અકળામણ છે. શું અમે તો એ માર્ગથી તર્યા છીએ. કેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે, મનતા સુધી એમના બે દીકરાના નામ છે ને, કેશવલાલ અને લાલચંદ. સુભાગભાઈ નું છે પુસ્તક, એમાં એમને રોલ છે ને, અને એમાં એમાં ઓલો વંશ આપ્યો છે ને, એમાં દીકરાઓ કેટલા છે ને આપ્યો છે, દીકરી દીકરાઓ કેટલા છે. મણિભાઈ તો મોટા દીકરા, તંબકભાઈ બે દીકરા હતા, બરાબર ચાર ચાર દીકરા છે. કારણ કે ચી શબ્દ લખ્યો છે એટલે દીકરા છે, દીકરાને માટે ચિરંજીવી લખાય છે આપણે ગુજરાતીમાં. દીકરા ને તમારા ચી આવ્યા હતા, તમારા ચિરંજી આવ્યા હતા એમ કે, હા તમારા દીકરા આવ્યા હતા એમ કે. એટલે શ્રી કેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે, તે મુંબઈ આવ્યા હશે. ઈશ્વર ઈચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છીએ, જોયા કરીએ છીએ. પોતા સુભાગભાઈ બહુ પ્રિય છે, એના સંતાનો છે, એટલે બસ નથી રાગ આવતો, નથી દ્વેષ આવતો, એમ ટકમક ટકમક જોઈએ એટલે ખાલી જોઈએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કાંઈ કરવું નહીં, એટલે એને એને કાંઈક કોઈ આર્થિક કોઈ નોકરી અપાવી કે કોઈ આર્થિક એને ધંધો કરાવવો કે એવું કાંઈ વિચાર નથી ચાલતો. ટકમક ટકમક જોઈએ છીએ એટલે વિચાર નથી ચાલતો, ખાલી જોઈએ છીએ. ઈશ્વર ઈચ્છાથી એટલે કુદરતી વિકલ્પ આવે તો જુદી વાત છે, બાકી વિકલ્પ ચાલતો નથી અત્યારે. તમારા દીકરા આવ્યા તો હોય તે એમ કે છે. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં એટલે સહેજે વિકલ્પ આવે નહીં ત્યાં સુધી અમારે કાંઈ કરવું નહીં, અને તે વગર પ્રેરે કરાવવા ઈચ્છે છે. હા, કે અમે તો કાંઈ વિકલ્પ કરાવશો ને, કાંઈક તમે કરાવ્યો તો એમને એમ થઈ જાય તો ઠીક. હે, એટલે ઈશ્વર તે વગર પ્રેરે કરાવવા ઈચ્છે છે. હા, આ છોકરાઓનો છોકરાઓની કોઈ વ્યવસ્થા કરવાની હશે, એટલે કોઈ આગળ પાછળ વાત થઈ હશે, કોઈ આવે છે કોઈ ધંધો કરાવવો કે કોઈ નોકરીએ બેડવા કે કાંઈ એવું કાંઈ ગોઠવણ કરાવવાની હશે, પણ પોતાને કાંઈ પરિણામ ચાલતા નથી. હા, એટલે એમ કે એમને મેની ક્યાંય વ્યવસ્થા થઈ જાય વગર પ્રેરે, અમારો વિકલ્પ ચાલ્યા વગર કોઈ એની વ્યવસ્થા થઈ જાય. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમ આશ્ચર્ય રૂપ દશા થયા કરે છે પોતાની દશા. અમારી દશા એવી આશ્ચર્યકારક રહી છે. એટલે શું છે, પોતે બહુ અલિપ્ત છે. સ્વભાવ મહિના પુત્રો હોવા છતાં પણ પોતે સાવ અલિપ્ત છે. કેશવલાલ અને લાલચંદે અમારી દશાના અંશની પ્રાપ્તિની ઈચ્છા કરવી એ વાત વિશે પ્રેરણા રહે છે. આ માર્ગે ચડે એવું એવી એવું અંદરમાં ત્યાંથી પ્રેરણા આવે છે કે અમને જે દશા થઈ છે એના અંશની, એટલે એ માર્ગે ચડે એવી ઈચ્છારીએ છે. એટલે એનું હિત થાય એવી ઈચ્છારીએ છે. એને સંસારમાં સંસાર બાજુ લગાડવાનો અમને વિકલ્પ નથી આવતો. આ માર્ગે ચડે એવો એવો અંદરથી પ્રેરણા આવે છે. શું એ વાત વિશે પ્રેરણા રહે છે. તથાપિ એમ થવા દેવામાં ઈશ્વર ઈચ્છા વિલંબવાળી હશે, કેમ કે ઓલા લોકોનો એ બાબતની કોઈ આતુરતા જોવામાં આવતી નથી. શું નહીતર શું કરે, કે ભાઈ ઓલું તો થવાનું હશે ત્યારે થશે, પણ અમે આવ્યા છીએ તો તમારા જ્ઞાનનો તો લાભ લઈએ, તમારી ભક્તિનો તો લાભ લઈએ. એમ પણ એમ થવા દેવામાં ઈશ્વર ઈચ્છા વિલંબવાળી હશે, એટલે કુદરતને એવો મેળ નહીં ખાવાનો એવું લાગે છે. જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મૂંઝવ્યા છે. એમ દીકરાઓ છે એટલે આજીવિકાની ઉપાધિમાં એમને મૂંઝવણમાં પડ્યા છે. કોઈ રીતે જીવન નિર્વાહ સરખી રીતે ચાલે એની મૂંઝવણમાં પડ્યા છે, એટલે બીજી વાત હૂતી નથી. જો એમાં શું થયું કે સંસારમાં સામાન્યપણે જીવો પોતાની આજીવિકામાં આની મૂંઝવણ આડે આત્મહિતનું લક્ષ જ જતું નથી. આજીવિકાના પરિણામો એવા ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રહ્યા કરતા હોય છે, એની અટવાણા હોય એમાં આત્મા અટવાઈ જાય છે, મૂંઝાઈ જાય છે, આત્મહિતના પરિણામો થતા નથી. અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે, પણ નિરુપાયતાનો ઉપાય હાલ તો નથી કરી શકાતો. અમને મનમાં રહી છે કે આ માર્ગ પામે તો સારું, આને યોગ, કેમ કે એવો યોગ ક્યાંથી મળે, એવો પ્રત્યક્ષ યોગ ક્યાંથી મળે. એટલે અમને મનમાં રહીએ છીએ, પણ હવે અમારો કોઈ એમાં ઉપાય નથી. એની યોગ્યતાનો હોય ત્યાં અમારો શું ઉપાય છે, એને સંયોગની તીવ્રતા હોય ત્યાં અમારો કોઈ ઉપાય કામ ન આવે. અને એ સંયોગની તીવ્રતા દ્રઢ કરાવવાની અમારી ઈચ્છા નથી, એની દ્રઢતા કરાવી દઈએ. છોટમ જ્ઞાની પુરુષ હતા, પદની રચના બહુ શ્રેષ્ઠ છે. કોઈ છોટમ કરીને જ્ઞાની થયા હશે, એના પદ એનું પદ વિશે અરસપરસ કાંઈ પત્રમાં કે રૂબરૂમાં વાત થઈ હશે, એટલે એમનો અભિપ્રાય આપ્યો છે. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણી ઘણું કરીને લેખું છું. એટલે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ અન્ય મતની અંદર ભગવાન સાકાર રૂપે નિરંજન નિરાકાર હોવા છતાં સાકાર રૂપે પ્રગટ થઈને દર્શન આપે છે. એનો અર્થ શું, તો કે એનો અર્થ એમ છે કે પોતાના સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરવું હું તો એમ લેખું છું. એ વાતને એવી રીતે ગણતરીમાં લઉં છું, ભલે અન્ય મતમાં એનો કોન્સેપ્ટ ગમે તેમ હોય, અધ્યાત્મમાં હું તો આમ એને ગણતરીમાં લઉં છું કે પોતાનું સ્વરૂપનું અતિન્દ્રિય પ્રત્યક્ષ દર્શન થાય. આપને જ્ઞાનની આગળ જતા વૃદ્ધિ થશે. આગળ જતા આપનું જ્ઞાન, યથાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાન જરૂર વૃદ્ધિ પામશે. લિખિત તન આજ્ઞાંકિત રાયચંદ્ર. ઠીક છે, એટલે વાત તો શું આ બને છે કે એવા પત્રો છે, પ્રાસંગિક પત્રો છે સૌભાગભાઈ ઉપરના, પણ એમાં એમની જે જ્ઞાન દશા છે એની ઝલક આડકતરી રીતે એમાં આવે છે એ સમજવાનો વિષય છે. સમજવાનો વિષય છે અને ભક્તિ થાય એવો પણ વિષય છે. પછી એમણે 251માં પત્ર એક જ વાક્યમાં સુભાગભાઈને ખાલી એક વાક્ય લખીને પોસ્ટકાર્ડ મોકલી દીધું છે. આગળનો 43મો પત્ર એમણે લખ્યો છે જેઠ સુદ પૂનમે, ત્યાર પછી છઠ્ઠે દિવસે આ પત્ર લખ્યો છે, જેઠ વદ છઠ્ઠને દિવસે. હરી ઈચ્છાથી જીવવું છે, પરેચ્છાથી ચાલવું છે, અધિક શું કહેવું. હરી ઈચ્છાથી જીવવું છે એટલે પ્રારબ્ધ અનુસાર જીવવું છે, અને જે કાંઈ પ્રવૃત્તિ છે એ બીજાની ઈચ્છા અનુસાર કરી લેવી છે, અમારી ઈચ્છાથી નથી. તમે કહો આમ કરવું છે બહુ હરો, એમ આમ કરવું છે બહુ હરો, એમ પરેચ્છાથી ચાલવું છે, અધિક શું કહેવું. અને તમે પણ એમ કરો, હરી ઈચ્છાથી જીવો અને પરેચ્છાથી ચાલો. અમે એમ કરીએ છીએ, એમ કરીને પોતાની દશાથી બોધ આપી દીધો. અમે આમ કરીએ, અમે આ રીતે રહીએ છીએ, તમે પણ એમ કરી નાખો. પરેચ્છાથી ચાલુ એટલે શું છે કે જે સંયોગમાં બીજા જીવો હોય એ એમ કે તમે આમ કરો, તમે આમ નહીં આમ કરો, તો બહુ સારું થવાનું તો બધું પ્રારબ્ધ અનુસાર. આ તમે કયો એમ કહો, પછી કઈ માથાકૂટ રહી, પરેચ્છાચારીને કઈ માથાકૂટ રહી, તમે આમ કેમ બોલ્યા એ વાત જ ન રહી ને. તમારી ઈચ્છા પ્રમાણે ચાલે. હા, એ પ્રારંભ, એ પ્રારંભ સ્વીકારે તો જ પરેચ્છાચારી થઈ શકે, નહીતર તો બધા એને કરતું તો બુદ્ધિ હોય જ છે ને, આમને નામ કરવું છે, આમને નામ કરવું છે, ચાલે જ છે. પરેચ્છાથી ચાલવામાં એક તો કર્તૃત્વ નથી, કર્તૃત્વ જોર ન કરે, હું મારે આમ, બીજું હઠ ન થાય, અસરળતા ન થાય, વક્રતા ન થાય. અને પરેચ્છાથી ચાલનાર એટલે અત્યંત સરળ પરિણામી જીવ થઈ ગયો, એ મોટો ગુણ પ્રગટ થયો, કે થયો કે ન થયો, તો કેટલી સરળતા એને. તમે જેમ કહો એમ, નહીતર શું છે, જીવને નાની મોટી વાતમાં ઉદયની અંદર પકડ આવતી હોય છે, અને એ પોતે ઈચ્છે એમ થાય એવો આગ્રહ, એ આગ્રહ, એ પકડ, એ આત્મા, આખા આત્માને ત્યાં રોકી લે છે. શું તો કરે છે, લાગે સાધારણ વાત કે એમાં હું પાપડ શેકવાની વાત કરી, એમાં શું થઈ ગયું, પણ એ પાપડ શેકવામાં તારો આત્મા શેકાઈ ગયો એ તને ખબર ન પડી. આગ્રહ થયો એટલે ખલાસ, પકડ અને આગ્રહ નહીં આવ્યો, ઢીલું મૂકી દો, સરળ થઈને ઢીલું મૂકી દો. કાઠિયાવાડી શબ્દ છે, એ ઢીલા થઈ ગયા એટલે પકડ પતી ગઈ, પકડ છૂટી ગઈ, પછી આકુળતા છૂટી જાય. સરળતા વાળા નાકુળતા હું, તમે કેમ હાલવું એમાં મારે ક્યાં આકુળતા કરવાની રહી, તમે કેમ મારે ચાલવું પછી આકુળતા કરવાની ક્યાં રહી. એના કરતા તે જે ઘરમાં તમે બે જણા છો બરાબર છે, મુખ્ય આર્થિક વ્યવસ્થામાં, ઓલા તો બે જણા રસોડામાં છે, બરાબર. હવે જે મુખ્ય હોય એને મેનેજર કે નોકર થઈને કામ કરવાનું હોય, તો જે મુખ્યનું હોય એ ધણી થઈને વર્તે. હે, માથે કોક કરનાર હોય ને એને તો બહુ સગવડ, કે હાલો આપણે નિરાશ છે, ઉપાધિ બુદ્ધિ કરે છે એ, આપણે તો ચીંધ્યું કરો ને, એના બદલે આપણે ઇનિશિયેટિવ લઈ લઈએ. તો જેને ધણીને નોકર થવાનું છે એને આપણે નોકર ધણી થવા માંડ્યો, એવું થઈ ગયું. આ તો એવી રીતે ચાલે છે, એવી રીતે વર્તે છે. મુંબઈમાં છે તો પરીક્ષાથી ચાલે છે. હા, એકદમ સરળ પરિણામી થાય પાછું, બધું પોતાનું મૂકી દે તારે મારો એમાં પરીક્ષા ચાલી થવું એટલે બધું પોતાનું મૂકી દેવું, પોતાની ઈચ્છા મૂકી દેવી, એનું નામ પરેચ્છાચારી પણ છે. શું? પોતાનો આગ્રહ મૂકી દેવો એટલું નહીં, ઈચ્છા એ મૂકી દેવાની વાત છે. શું? એનું નામ પરેચ્છાચારી પણ છે. મારી ઈચ્છા જેવું કાંઈ નહીં. તમે શું ખાશો કે રાંધો, એ હું રાંધો કે તમારી ઈચ્છા હોય, વાત પૂરી થઈ ગઈ. પછીનો પત્ર છે 255મો. એક એમની અધ્યાત્મ દશા કેટલી બધી ઉચ્ચ કોટીની હતી અને અધ્યાત્મની ડિગ્રી કેટલી બધી હતી એ આ પત્રની અંદર એ વિશે આવ્યો છે. આપણે 255માં નથી વંચાણો, કેમ કોઈ વાર વંચાણો નથી વંચાણો ને વંચાણો તો ઘણા વખત પહેલા વંચાણો વંચાઈ ગયો છે, નથી વંચાણો. બહુ સારો પત્ર છે એમને દર્શન. સમ્યક દર્શનથી આ 9-1 મહિના થયા છે, એમની દશા કાંઈ છે, શરીરને ભૂલી જાય છે. એમાં એક વાક્ય આવશે, અમે દેહધારી છીએ કે કેમ, માંડ માંડ સંભાળીએ ત્યારે ખ્યાલ જાય છે, યાદ આવે છે કે અમારું શરીર છે બાજુમાં. એવી ચૈતન્યમય દશા છે. મુમુક્ષુ થઈને ભૂલ જોવે કેવડો મોટો સ્વચ્છંદ થાય કે. દેહાતીત દશામાં 9 મહિના હજી સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈને દેહાતીત દશા જુઓ. સ્વભાગભાઈ છે તો નીકળ્યું છે બહાર, નહીં તો બહાર નીકળવું મુશ્કેલ આવી બધું. સુખના સિંધુ શ્રી સહેજાનંદજી, જગજીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છો પરમાનંદજી. છે કોઈ અન્ય મતિનું પદ પણ આત્મા ઉપર ઉતાર્યું છે એમણે. સુખના સિંધુ છે, સિંધુ છો સહેજાનંદજી, સુખના સિંધુ શ્રી સહેજાનંદજી, સહજ આનંદ સ્વરૂપ છે એ સુખનો દરિયો છે, સિંધુ એટલે દરિયો. જગજીવન કે જગવંદજી, એ જગતને વંદન કરવા યોગ્ય છે અને એ જ અમારા જગતનું જીવન છે, એને જ અમે જગજીવન ગણીએ છીએ. શરણાગતના સદા સુખ ગંજી, જે એના શરણમાં જાય એને સુખનો કંદ મળી ગયો. પરમ સ્નેહી છો, વિતરાક તો કંઈ પરમ સ્નેહી હોય નહીં પણ એટલે આશ્ચર્ય ચિહ્ન કર્યું છે. પરમ સ્નેહી છો પરમાનંદજી, આપ તો પરમાનંદવાળા અમારા પરમ સ્નેહી છો. આત્મા ઉપર ઉતારવો એમને તો પોતાને અધ્યાત્મ દર્શનનું વર્ણન કરવું છે એટલે અધ્યાત્મ પદ લખી નાખ્યો. અને તે પણ સુભાગભાઈ હતા એટલે અન્ય અન્ય મત વાળાને લખી નાખ્યું. કેવું ડબલ ડબલ રોલમાં કામ કરે છે. પરમ સ્નેહી છો, એમને સ્નેહ કોનો કઈ રાગ કરવાનો હોય, કઈ હાથમાં કઈ રાગ કરે, એટલે આશ્ચર્ય છે. અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. શું કહે છે સુભાગભાઈને કે આપનો સ્નેહ છે, તમે એક સ્નેહની મૂર્તિ જ છો. શું અપૂર્વ સ્નેહ મૂર્તિ, આવો પ્રેમ અમે કોઈનો જોયો નથી એમ કે છે. શું એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ, પરમ પ્રસન્ન છીએ ને, પરમ પ્રસન્ન પદમાં છીએ એટલે આત્મપદમાં છીએ, હરિ ઈચ્છાથી, હરિકૃપાથી, આત્માની કૃપાથી. અને તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. એક પુરાણ પુરુષ, હા બે લાઈન છે, અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે. લખ્યો છે કાગળ એમને કે આપની દશા કેવી હાલમાં કેવી રહીએ છીએ અમારે જાણવું છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં, એટલે વારંવાર લખી નથી. ક્યારેક ચમકારા તો એમણે આપ્યા છે, પણ જેવી વિગતથી લખી શકાય એવું તો કાંઈ વારંવાર લખી શકાય નહીં. અત્રે ટૂંકામાં લખીએ છીએ, એટલો મોટો પેરેગ્રાફ લખ્યો છે પણ ટૂંકામાં લખ્યો છે. આમાં શું છે કે જે અધ્યાત્મ દશા છે એ વચનાતીત દશા છે. વચનાતીત કહેવું એના કરતાંય તે વિકલ્પાતીત દશા છે. કેવી દશા છે? વિકલ્પાતીત દશા છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગ વખતે તો વિકલ્પ હોતો જ નથી, અને એ વખતે તો વિકલ્પને ઓળંગીને એ દશા પ્રાપ્ત થાય છે. પણ જ્ઞાન પરિણતિ જે છે, અધ્યાત્મ પરિણતિ સ્વવિકલ્પ દશાની છે, એ પણ વિકલ્પાતીત દશા છે. જોડે રહેલો જે વિકલ્પ છે એમાં એ દશા આવતી નથી. વિચારમાં વિકલ્પમાં એ દશા નથી આવતી, એક એવી જ નિર્વિકલ્પ દશા. વચનાતીત ને પણ વિકલ્પાતીત દશા એને લખવી કેવી રીતે? વિકલ્પમાં ન આવે એને લખવી કેવી રીતે? એ તો વધારે સ્થૂળ હોય એને લખી શકાય. એટલે જે કાંઈ કહે છે એ ટૂંકામાં જ આવે છે. મૂળ જે કહેવું છે એ કહેવા કરતા પણ પ્રત્યક્ષ યોગમાં બતાવી શકાય, બતાવીને દેખાડી શકાય કે દેખનારો બતાવતા જોઈ શકે એવી એક દશા છે. અને તે જોનારની નિર્મળતાને આધારિત છે. કોને આધારિત છે? જોનારની નિર્મળતાને આધારિત છે. બધા જોઈ શકે એવું પણ નથી, નિર્મળતા વગર જોવાય એવું નથી, અને લખવામાં કે બોલવામાં આવે એવું નથી. અભિવ્યક્તિ એની હોય છે, ચેષ્ટામાં હોય છે, મુદ્રામાં હોય છે, નેત્રોમાં હોય છે, અને તે વચન અને કથનથી જરાક આગળનો વિષય બને છે. કેમ કે કથન અને શબ્દોમાં વ્યાખ્યા આવે છે, એની મર્યાદા બહુ અલ્પ છે. ચેષ્ટામાં એ મર્યાદા વધારે થોડી વ્યક્ત થાય છે, વધારે મર્યાદામાં, વધારે હદમાં એ વ્યક્ત થાય છે. અને જો મતિની નિર્મળતાથી એના દર્શન થાય તો ભલે આંશિક દર્શન છે એનું, વિશેષપણે તો સ્વાનુભવનું ઉમાજાનું દર્શન છે, પણ આંશિક દર્શનથી સ્વાનુભવ સુધી પહોંચવાનો એક નવો તબક્કો શરૂ થાય છે એમાંથી, એવો એનો ઝાંખીમાં ચમત્કાર છે. તો ઝાંખી થાય ને ત્યાં તો, એટલે ઝાંખીમાં એવો ચમત્કાર છે. તો એ દશા કેટલી પાવરફુલ છે અને એ દશાનું નિમિત્તત્વ કેટલું પ્રભાવિત ગણવું જોઈએ, એવો વિષય વિચારવા યોગ્ય છે કે સમજવા યોગ્ય છે. એટલે એમ કે છે કે જેવી વિગતથી લખી શકાય તો લખી શકાય એવું નહીં વિગતવાર, તો કેમ કે એનો અંતર્મુખપણું કેવી રીતે લખાય, જ્યાં પરિણામ અંદરમાં સ્વરૂપને અવલંબે છે, અભેદતા ભાવમાં ધારણ કરે છે, એને લખવી કેવી રીતે, એ લખાય કેવી રીતે. ચેષ્ટામાં કાંઈક અંશે અભિવ્યક્ત થાય છે, વ્યક્ત થાય છે, એ પકડવા માટે નિર્મળતા અપેક્ષિત છે. એ નિર્મળતા એ જીવ પહોંચે એટલે એનો છુટકારો થઈ જાય, એવું છે. એ આત્મયોગનો એક અંશ છે, આત્મકલ્યાણકારી યોગનો વન ઓફ ધી પાર્ટ્સ. પ્રત્યક્ષ યોગનું રહસ્ય, પ્રત્યક્ષ યોગનો ગુપ્ત ભેદ, અથવા પ્રત્યક્ષ યોગનો મંત્ર, અથવા ચમત્કાર, જે ગણો તે, જીવનો છુટકારો થઈ જાય. એમ સ્વાનુભવ પહેલા, સ્વાનુભવ થવાના મૂળ બહુ ઊંડા છે. સ્વાનુભવ તો પછી રિઝલ્ટેડ પોઝિશન છે, ઓરિએન્ટેડ પોઝિશન છે, એના મૂળ બધા બહુ ઊંડા છે અને એ સત્પુરુષના પ્રત્યક્ષ યોગમાં રહેલા છે. એટલે કૃપાળુદેવ એ વિષય ઉપર એમણે 213માં તો કેટલી હાઈલાઇટ નાખી છે, 213 પત્રમાં તો એકદમ હાઈલાઇટ મૂકી છે. એટલા માટે મૂકી છે કે એમનો અનુભવ બોલે છે, એમનો ઇતિહાસ જે થયો પોતાનો ભૂતકાળ ગયો એનો એ અનુભવ બોલે છે. ટાઈમ થયો છે કાલનો, કાલે એ વિશે વિસ્તારથી.